તારીખ 14/4/1985, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 888 અને 889 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 519.
આચરણનો અધિકાર છે. બાહ્યાચરણમાં પરપદાર્થના ત્યાગનો પ્રકાર ઊભો થાય છે ત્યારે એ પરપદાર્થના ત્યાગ ભાવના પરિણામ કાળે શ્રદ્ધાને જ્ઞાનનો પ્રકાર કેવો હોય એનું નિરૂપણ છે. સામાન્ય રીતે વસ્તુના સ્વરૂપ જ્ઞાન વિના વસ્તુના સ્વરૂપ જ્ઞાનના અભાવમાં જે જીવો બાહ્ય પદાર્થોનો ભોગ ભોગનો ત્યાગ કરે છે, પર વિષયોનો ત્યાગ કરે છે, ત્યારે અનાદિની અજ્ઞાન ભરેલી સમજણ અનુસાર તે પદાર્થોને તે બુરા જાણે છે, ખરાબ જાણે છે, અને એ રીતે પદાર્થો ખરાબ છે માટે તે છોડવા યોગ્ય છે એવું શ્રદ્ધાન જ્ઞાન એને ત્યાગનું કારણ થાય છે. ખરેખર કોઈ પદાર્થ સારો ખરાબ છે નહીં, રજકણ તો રજકણ છે, પદાર્થ તો પદાર્થ છે. છ પદાર્થમાંથી એક પુદ્ગળ પદાર્થ સાથે જ આ પ્રકાર છે, પોતે જીવ છે. બાકીના પાંચ પદાર્થોમાં એક પુદ્ગળ જ રૂપી છે, એટલે બીજા અરૂપી પદાર્થો સાથે તો ઇન્દ્રિય જ્ઞાનને સંબંધ નહીં રહેતો હોવાથી જળ પદાર્થમાં એ કેટલાક પદાર્થને સારા ગણે છે અને કેટલાક પદાર્થને ખરાબ ગણે છે. તે માત્ર જીવની અજ્ઞાનને વશ ઉત્પન્ન થયેલી કલ્પના છે. વાસ્તવમાં કોઈ પદાર્થ ખરાબ છે કે કોઈ પદાર્થ સારો છે એમ નથી. સુગંધ સારી છે અને દુર્ગંધ ખરાબ છે એમ પણ નથી. પણ કહેવાય તો છે કે સુગંધ સારી છે અને દુર્ગંધ ખરાબ છે. એ બહુભાગ જીવો જગતમાં એમ માને છે એવી માન્યતાની પ્રસિદ્ધિ છે, લૌકિક વિચાર છે, લૌકિક માન્યતા છે, લૌકિક વિચાર છે. પરમાર્થના પ્રકરણમાં સુગંધ સારી નથી ને દુર્ગંધ ખરાબ નથી. પરમાર્થનું પ્રકરણ કહો કે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ કહો, નિશ્ચય સ્વરૂપ કહો, ખરું સ્વરૂપ કહો, તો કોઈ પદાર્થ સારા ખરાબ નથી. છતાં તેને ખરાબ જાણીને તેનો ત્યાગ કરવો એ રીતે ત્યાગનો પ્રકાર સમીચીન નથી, યોગ્ય નથી, યથાર્થ નથી.
મિત્ર સારો, દુશ્મન ખરાબ.
મિત્ર સારો અને દુશ્મન ખરાબ એમ માનનારને રાગ દ્વેષ ક્યારે મટે?
ન મટે.
કોઈ પણ પરપદાર્થને વિશે સારાપણાની અને ખરાબપણાની માન્યતા રાખીને કોઈ રાગદ્વેષ મટાડવા ચાહે તો રાગદ્વેષનો અભાવ થવાનો અવસર નથી, ક્યારે પણ શરૂઆત પણ ન થાય અભાવ થવાની. જેના અભિપ્રાયમાં કોઈ પણ પદાર્થ સારો છે એને રાગ બંધ થવાનો અવસર નથી, જેના અભિપ્રાયમાં કોઈ પદાર્થ ખરાબ છે એને દ્વેષ બંધ થવાનો અવસર નથી. આ વાસ્તવિક સ્થિતિ છે. તો અહિયાં રાગ દ્વેષ મટાડવાનો હેતુ છે, વિતરાગ થવાનો, નિર્દોષ થવાનો હેતુ છે, અને વસ્તુનું સ્વરૂપ તેને અનુકૂળ છે. એટલે વસ્તુનું સ્વરૂપ જ્ઞાન અને રાગ દ્વેષનો અભાવ એ બંનેનો મેળ થાય છે. અહીંયા એવું નથી કે રાગ દ્વેષનો અભાવ કરવા માટે વસ્તુનું સ્વરૂપ એવું નથી, છતાં કોઈ કલ્પના કરીને યુક્તિથી એ વાતને માની લેવી છે, વસ્તુનું સ્વરૂપ એમ ન હોવા છતાં એવું અહીંયા નથી, એમ કે એમાં નહીં ટકી શકાય. સમ્યક દ્રષ્ટિથી ઉત્તર આપ્યો છે. સમ્યક દ્રષ્ટિ પરદ્રવ્યોને બુરા જાણતો નથી, પણ પોતાના રાગ ભાવને બુરો જાણે છે. પર પદાર્થ જો બુરા છે તેને કારણે પોતાને દોષ થાય છે, તો દોષ છોડવાનું અને દોષ થવાનું બંને કારણ એને પર પદાર્થથી જ લેવું પડશે. દોષનું મૂળ પોતાનું અજ્ઞાન છે, મિથ્યાત્વ અને અજ્ઞાન એ દોષનું મૂળ છે. એવા જે પોતાના પરિણામ છે એના ઉપર એનું લક્ષણ થાય. કર્મને કારણે રાગ થાય છે એમાં કર્મને બુરા માનવા પડશે, કર્મના પરમાણુને. તો ત્યાંથી રાગ છોડાવવા માટે ત્યાં પ્રયત્ન કરવો પડશે, અથવા નો કર્મ એવા સંયોગ ઉપર એને પ્રયત્ન કરવો પડશે. એ બંને પ્રકાર વિપરીત છે. સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણ સ્થાને ભલે બાહ્ય ત્યાગનો પ્રકાર નથી હોતો, તો પણ તે સમ્યક દ્રષ્ટિ સાધક આગળ વધીને સ્વરૂપ સ્થિરતા વધારશે ત્યારે પરપદાર્થનો રાગ છે એ અભાવ થશે. જેટલા પ્રમાણમાં તેટલા પ્રમાણમાં બાહ્ય પદાર્થનો ત્યાગ પણ એને ત્યાં થશે અથવા વર્તશે. ત્યારે પણ એની માન્યતા જે અવિરત સમ્યક દ્રષ્ટિપણામાં હતી તે માન્યતા છે કે કોઈ પદાર્થ બુરા છે એમ જાણીને એનો ત્યાગ કરવામાં આવતો નથી. પોતાના રાગાદી ભાવ છે તે દુઃખદાયક હોવાથી તેને ખરાબ ગણવામાં આવે છે. પદાર્થ કોઈ દુઃખદાયક નથી કે જેથી એને બુરા કહીએ, પણ દુર્ગંધ છે એ દુઃખદાયક ખરી કે નહીં? શરીરની અશાતા વેદના એ દુઃખદાયક ખરી કે નહીં? સ્વાદમાં કડવાશ છે એ દુઃખદાયક ખરી કે નહીં? એમ ખરેખર પોતાનો રાગ છે એ દુઃખરૂપ, સ્વયં દુઃખરૂપ છે, સ્વયં દુઃખનો અનુભવ કરાવનાર છે, તેથી તે બુરો છે. કોઈ પરપદાર્થ દુઃખ દેતા નથી, દુઃખ દેવાનો એનામાં કોઈ દ્રવ્ય ગુણ પર્યાયમાં ધર્મ નથી, તેથી એને દુઃખદાયક માનવા એ વસ્તુના સ્વરૂપથી વિપરીત છે. સમ્યક દ્રષ્ટિ તો પોતાના રાગભાવને બુરો જાણે છે, જેટલો રાગ રહ્યો છે તેટલા રાગને તે દુઃખદાયક જાણે છે, બુરો જાણે છે એટલે અહીંયા દુઃખદાયક જાણે છે, મલિન જાણે છે, અશુચિ પણ વિપરીતતા એ આશ્રવો ના જાણીને. એ વિપરીત છે, પોતાના સ્વરૂપથી સ્વભાવથી વિપરીત છે. આત્માની અવસ્થામાં હોવા છતાં એ રોગ છે, રાગ છે, તે રોગ છે એમ જાણે છે. અને તે રોગનું કારણ અજ્ઞાન ને મિથ્યાત્વ છે અથવા અચારિત્ર ભાવ છે. પણ એ રોગનું કારણ કર્મ કે નોકર્મ નથી એમ જાણે છે. પોતે સરાગ ભાવને છોડે છે તેથી તેના કારણનો એટલે નિમિત્તનો પણ ત્યાં ત્યાગ થાય છે. અહીંયા કારણ એટલે રાગ કરાવે છે એમ નહીં, પણ જેના જેને અવલંબતા જેનું લક્ષ્ય કરતા પોતાને રાગ થાય છે એનો પણ એ ત્યાં ત્યાગ થઈ જાય છે. કુદરતી છે, જેને જેવા પરિણામ હોય છે એવા નિમિત્તોની મધ્યે એને રહેવાનું થાય છે. જેને જેવા પરિણામ નથી તેને તેવા નિમિત્તોની મધ્યે સામાન્યપણે તો રહેવાનું થતું નથી. આ એક સ્વાભાવિક વાત છે. પણ જે તે નિમિત્તોની વચ્ચે સંયોગોની વચ્ચે રહેવું થાય ત્યારે તે નિમિત્તોનો આશ્રય કરવો જ પડે એવું કોઈ પરાધીનપણું કોઈ પદાર્થને જીવને વિશે પોતાને વિશે નથી. જેમ કે કોઈ જીવ પોતાની લાયકાતને કારણે પોતાના અયોગ્ય પરિણામના ફળમાં અથવા દોષના ફળમાં કોઈ એવા ક્ષેત્રમાં ઉપયોગ જ્યાં દેવગુરુ શાસ્ત્ર નથી અથવા આવું સદ્ધર્મનું નિરૂપણ કરવું પણ મળે નહીં, અનાર્ય ક્ષેત્રમાં આવું કે ફોરેનમાં જન્મે છે કે તો એવું નથી કે એના પરિણામ ત્યાં એને એ પ્રમાણે કરવા જ પડે. સામાન્યપણે જીવો એવા પરિણામ નિમિત્તને અનુસરીને કરે છે. પણ કોઈ પણ જીવ ત્યાંથી પણ પોતાના પરિણામમાં સત્વિચારમાં આવી શકે છે. ચારે ગતિમાં આવે છે, પછી ક્યાં નારકી તિર્યંચમાં આવે છે, પછી અહીંયા ન આવે એવો કઈ પ્રશ્ન
નથી.
પણ અનાદિની જીવની ટેવ કર્મના ઉદયને અને સંયોગને અનુસરવાની હોવાથી અને એની માન્યતા પણ એવી હોવાથી એને કારણ બન માનવાની. બહુ ભાગ જીવ જેવા સંયોગ ને જેવો ઉદય હોય છે તે પ્રકારે પરિણમે છે. તેથી તેનો ત્યાગ કરવાનું વિધાન છે, ફરમાન છે, તો પણ માન્યતા ઠીક કરીને જ્ઞાન અને શ્રદ્ધાને વસ્તુના સ્વરૂપ અનુસાર સ્પષ્ટ કરીને યથાર્થ કરીને એનો ત્યાગ થવો જોઈએ એવું વિધાન છે. પણ માન્યતા એવી ને એવી અજ્ઞાન ભરેલી રાખે કે પરપદાર્થથી લાભ નુકસાન છે, તે ઈષ્ટ અને અનિષ્ટ છે, સારા ખરાબ પદાર્થો છે, અને ત્યાગ કરે કે ત્યાગ ન કરે એના માટે બધું સરખું છે, એને તો બીજો કોઈ ફેર પડતો નથી. સમ્યક દ્રષ્ટિ તો પોતે રાગભાવને બુરો જાણતો હોવાથી પોતે રાગભાવને છોડે છે. પોતે અંતર પ્રયત્નથી પોતાના પુરુષાર્થથી સમ્યક પુરુષાર્થથી સ્વરૂપમાં સ્થિર રહેવાના વારંવારના અભ્યાસથી અને પ્રયત્નથી તે રાગનો અભાવ કરે છે, સરાગ ભાવને છોડે છે અને વિતરાગ ભાવને વધારતો જાય છે. ત્યારે સ્વરૂપ સ્થિરતા વધતા અથવા સરાગપણું મટતા રાગના નિમિત્તો જગતમાં હોવા છતાં તેના તે રાગના નિમિત્તો જગતમાં હોવા છતાં તે નિમિત્તો પ્રત્યેના વ્યવહારના પરિણામ તેના બંધ થાય છે. दृष्टांत लिए कि कोई सम्यक दृष्टि चक्रवर्ती छे, एने बारमा तो पांचे इंद्रियोना विषयोनी कोई खामी नथी, एवा पांचे प्रकारना इंद्रिय विषयो छे। जो चक्रवर्ती मिथ्या दृष्टि होय अने चक्रवर्ती ना पुण्यनो उदय होय तो एने एटलो रस चढ़े पांच इंद्रियना विषयोना भोगवटानो के साथ में नार किए जाए। अशुभम चक्रवर्ती क्या छे? बे चक्रवर्ती बार थिया, एमां बे गया रमदत अने शुभम। आ चौबीसीमां जे 63 सलाखा छे एमां 12 चक्रवर्ती थिया, एमां बे मिथ्या दृष्टि थिया, बे साथी गया। अने सम्यक दृष्टि होय तो ये देव थाय। कोई चरम शरीरी भरत चक्रवर्ती जीवा होय तो मोक्षे पण जाय, ये तो जेवो पुरुषार्थ। तो ये चक्रवर्तीपणामां ये परपदार्थ ने इष्ट जाणतो नथी, परपदार्थ ने अनिष्ट जाणतो नथी, संभाळ पोताना परिणाम नी करे छे। के सराग भाव ते नुकसानकारक छे आत्मा ने, अने राग भाव ते नुकसानकारक छे, अने वितराग भाव ते आत्मा ने हितरूप छे। हित अहित नो विषय पोताना परिणाम पर आधारित छे, संयोग पर बन्ने ने सरखा संयोग छे। जेटला चक्रवर्तीपणाना संयोग भरत चक्रवर्ती ने हता एटला ज ब्रह्मदत्त ने हता, एक सरखो पुण्य लईने आव्या होय छे, પણ એક મોક્ષમાં જાય છે અને એક સાતમી નારકીએ જાય છે। જો સંયોગે કરીને દોષ થાય તો એમને પણ એ પરિણામનું બંધન થઈ ગયું હોત। ચક્રવર્તીનો કાળ હજારો લાખો વર્ષના આયુષ છે એ વખતમાં, તો એટલો કાળ એ સ્થિતિમાં રહેતા એને બંધન એવા થઈ ગયા હોત કે મોક્ષમાં જઈ શકત, કેમ કે તો બધા નિદ્ધત ને નિકાચિત છે, નરક ની ગતિ બંધાઈ જાય ફરે નહીં, કેમ કે શ્રેણિક મહારાજાને બંધાઈ ગયું। પછી ક્ષાયિક સમ્યક દર્શન થયું, નરક ની એક બાજુ ગતિ બંધાણા, પછી આત્મા બદલાણો પલટાણો પર્યાય, કોઈ તો પલટનાર છે, જીવ ગમે ત્યારે પલટાય છે, સારા પરિણામ વાળો નીચા પરિણામમાં આવી જાય, નીચા પરિણામ વાળો ઊંચા પરિણામમાં પણ આવી જાય, તેનો તે જીવ છે। કોઈ એમ કે પહેલા એને સારા કહેતા હતા ને હવે કેમ ખરાબ કયો છો? પરિણામ અનુસાર। પહેલા ખરાબ કહેતા હતા ને હવે કેમ સારા કયો છો? કે પરિણામ અનુસાર। જેવા પરિણામ હોય એવા પરિણામ જાણવા જોઈએ, એમાં પૂર્વગ્રહ કામ આવે નહીં। ગતિ નો ફરી શ્રેણિક રાજા ને એ નિયમ નથી કે સર્વાર સિદ્ધિ માંથી જ આવે, સામાન્યપણે દેવલોક માંથી આવે, 24 તીર્થંકર માંથી 3 સર્વાર સિદ્ધિ માંથી આવ્યા છે। આવતી 24માં બી નો એવો પ્રકાર છે, એટલે નિયમ નથી સીધા, પરિણામ અનુસાર ગતિ આ ગતિ છે, એમાં કોઈની સિફારસ કામ આવતી નથી। ખુદ પોતે તીર્થંકર દ્રવ હોય તો પણ એમાં પરિણામ કરે, એ તો જેવું પરિણામ કરે એવું જ ફળ મળે, એ વસ્તુનું વિજ્ઞાન છે, વસ્તુના સ્વરૂપને કોણ બદલી શકે? આ કોઈ એવું નથી કે ઈશ્વર ફેરફાર કરી નાખે, આ તો વસ્તુનું સ્વરૂપ છે। જેવું કારણ ઉત્પન્ન થાય તદ અનુસાર કાર્ય ભજાવીના રહે ને, પછી ગમે તે જીવ હોય એમાં કઈ આગળ પાછળ કોઈનું ચાલતું નથી. અહીંયા તો એટલો વિષય લેવો છે કે ભરત ચક્રવર્તી મોક્ષે ગયા તો એ ચક્રવર્તી પણાના કાળમાં પણ એમણે સાધના ને આરાધનામાં મુખ્યપણે પરિણામની સ્થિતિ રાખી છે. તેથી વિતરાગતા વધતા સરાગ ભાવ ઘટતા તેમને તે ચક્રવર્તીના ઉદય પ્રત્યેનો જે રાગ હતો એ રાગ છૂટ્યો હતો. રાગનું નિમિત્ત પણ છૂટ્યું. દીક્ષા અંગીકાર કરી કે જ્યારે મને રાગ જ નથી તો તે પ્રકારના સંયોગોમાં રહીને તે સંયોગો અનુસાર વ્યવહારના પરિણામ થતા આત્માની વિતરાગતામાં એ ચાલે એવું નથી, હવે ચાલે એવું નથી, ત્યારે સહેજે સહેજે ત્યાંથી છૂટા થાય છે. પરિણામ છૂટા થાય છે, સાથે પદાર્થો પણ આપોઆપ છૂટા થાય છે. એનો વિકલ્પ નિમિત્ત માત્ર છે. ત્યાગ કરવાનો વિકલ્પ ત્યાં નિમિત્ત માત્ર છે. તે પદાર્થના સંયોગનો અભાવનો ચાળ હોય છે ત્યાં મની દશામાં. ચિંતુષ માત્ર પરિગ્રહ ન હોય એવો જ ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ રહે છે. આત્મા ત્યાં તે પદાર્થનો ત્યાગ કરી શકે છે અથવા તે પદાર્થ ખરાબ હતા માટે તેનો ત્યાગ કર્યો, એ બંને વાત બરાબર નથી. તેથી તેના કારણે ત્યાગ થાય છે એમ કીધું છે. ભાષા એવી આવે છે, પોતે સરાગ ભાવને છોડે છે તેથી તેના કારણનો પણ ત્યાગ થાય છે. તેના કારણનો ત્યાગ કરે છે એમ કહે તો પણ થાય છે એમ સમજવું. અહીંયા તો ભાષા થાય છે એમ લીધી છે કે આપોઆપ જ થાય છે, કેમ કે એ પણ સ્વતંત્ર પરિણમનારા પદાર્થો છે, જીવને આધીન પરિણમતા નથી. પણ એવો જ કોઈ નિમિત્ત નૈમિત્તિક મેળ છે કે જ્યાં જે પદાર્થો પ્રત્યેનો સરાગ ભાવ ન હોય ત્યાં તે પદાર્થનો સંયોગ જોવામાં આવતો નથી. છતાં કોઈ પરવશપણે થઈ જાય તો જીવને ત્યાં તેનો રાગ કરવો પડે એવો પણ કોઈ સિદ્ધાંત નથી. જેમ કે મુનિ છે એને કોઈ ઉપસર્ગ આપે ને એને એના ઉપર વસ્ત્ર નાખી દે, અરે કપડાં પહેરાવી દે પરાને. ઉપસર્ગના જે અસંખ્ય પ્રકાર છે એ બધા પ્રકાર ઇતિહાસમાં ભજી ગયેલા છે. જેટલા કોઈ અનિષ્ટના અથવા પ્રતિકૂળતાના પ્રકાર છે એ બધા પ્રકાર મુનિઓને ભજી ગયેલા છે. કોઈ ભૂતકાળમાં એવું બન્યું નથી કે આવા પ્રકારનો ઉદય ન બન્યો હોય. કોઈ એવા હોય કે ભાઈ આ લગ્નપણું તે યોગ્ય નથી લૌકિક દ્રષ્ટિએ, માટે કોઈ કોઈ પણ મુનિ જુઓ તો રાજા આજ્ઞા કરે કે એને કપડાં પહેરાવી દેવા, પરાણે પહેરાવી દે, તો તેથી કાંઈ એને એનો રાગ થઈ જાય છે કે દોષ થઈ જાય છે એમ છે
નહીં.
મુનિરાજ ત્યાં તે ક્ષેત્રને છોડી દે છે, એવા ક્ષેત્રની અંદર એ રહેવા ચાહતા નથી. જ્યાં જ્ઞાન ધ્યાન આત્માનું શાંતિથી થઈ શકે એવા ક્ષેત્રમાં એકાંતમાં એ ચાલ્યા જાય છે. વસ્તુ વિચારતા કોઈ પરદ્રવ તો ભલા બુરા છે જ નહીં. આ સિદ્ધાંત આ સ્થાપ્યો છે કે વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે તો કોઈ પરદ્રવ તો ભલા બુરા છે જ નહીં. એક જ મીઠાઈ છે, એ મીઠાઈના જે રજકણો છે તે આહાર કર્યા પછી 6 કલાકે વિષ્ઠામાં પર્યાયાંતર થાય છે. જીવ પર્યાય દ્રષ્ટિથી એને ભલા બુરા કહે છે, રજકણો તેના તે છે. લૌકિકમાં મીઠાઈ ઇષ્ટ છે, વિષ્ઠા અનિષ્ટ છે એમ કહે છે, પણ પરમાણુ તો તેના તે છે. આનંદ ખંજી એ પદ ગાયું છે એ વિશે. કે વસ્તુ વિચારે વસ્તુ ગતે વસ્તુ વિચારે તે વિરલા જગ જોવે, ભ્રંગી લીકાને ચટકાવે તે ભ્રંગી જગ જોવે. વસ્તુના સ્વરૂપથી વિરલા જીવો વસ્તુના સ્વરૂપને વિચારે છે. જગતના જીવો તો પર્યાયના સ્વરૂપેથી જ પદાર્થને વિચારે છે કે આ મીઠાઈ છે માટે એના ઉપર રાગ કરવો, આ વિષ્ઠા છે માટે એના ઉપર દ્વેષ કરવો, ઘૃણા કરે છે, દ્વેષ છે. પણ જ્ઞાનીઓ તો પદાર્થના મૂળ સ્વરૂપને જુએ છે અને તેથી કહે છે કે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માયા પુદગલે એક સ્વભાવ. એ વસ્તુના સ્વરૂપ અનુસાર વસ્તુ ગતિ વિચાર છે. એ બંને પુદગળ છે, એમાં આ પર્યાય ઠીક છે ને આ પર્યાય ઠીક છે. એ પર્યાય દ્રષ્ટિ નહીં હોવાથી પર્યાયનો વિષય સ્વપર પર્યાયનો વિષય, દ્રવ્ય દ્રષ્ટિ હોવાને લીધે પર્યાયનો વિષય ગૌણ થાય છે અને દ્રવ્યનો વિષય મુખ્ય થઈ જાય છે. પોતાના પણ સ્વદ્રવ્યનો અને બીજાના પણ દ્રવ્ય સ્વભાવનો વિષય મુખ્ય રહે છે અને પર્યાયનું જ્ઞાન થવા છતાં એ ગૌણ થઈ જાય છે. એવો જ દ્રવ્ય દ્રષ્ટિ થતાં પરિણામનો પ્રકાર થઈ જાય છે. એટલે વસ્તુ વિચારતા, એટલે દ્રવ દ્રષ્ટિએ વસ્તુ વિચારતા કોઈ પરદ્રવ તો ભલા બુરા છે જ નહીં, કોઈ સારા નથી અને કોઈ ખરાબ નથી. પરદ્રવ આત્માનું એ જ્ઞેય રૂપ છે. હવે આ એક ન્યાય લે છે કે પોતે આત્મા જ્ઞાન સ્વરૂપે હોવાથી પોતે જ્ઞાન સ્વરૂપે રહે છે અને બીજા પદાર્થો એ જ્ઞાનમાં માત્ર જ્ઞેય રૂપે છે. તે જેવા છે તેવા, જે પર્યાય છે તેવી પર્યાય માત્ર જણાવવા યોગ્ય છે. જ્ઞાનને બીજી શું નિસ્બત છે? જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી પરજ્ઞેયો તેમાં જણાય, આથી વધારે જ્ઞાનને શું નિસ્બત છે? શું સંબંધ છે કે શું લેવા દેવા છે કે કોઈ પ્રકારનો પરદ્રવ્ય સાથે આત્માને કાંઈ લેવા દેવા નથી? સમયસારમાં એક કળશ છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કે આત્માને પરદ્રવ્ય સાથે સર્વ પ્રકારનો સંબંધ નથી. કેવો? સર્વ પ્રકારનો સંબંધ નથી. એવો મૂળ શ્લોક છે. નાસ્તી સર્વોપિ સંબંધ પરદ્રવ્ય આત્મ તત્વયોહો, દ્વિવચન છે. આત્મા અને પરદ્રવ્ય બે છે, એ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સર્વ પ્રકારનો સંબંધ નથી. નાસ્તી સર્વોપિ સંબંધ પરદ્રવ્ય આત્મ તત્વયોહો, કર્તુ કર્મત્વ સંબંધ અભાવે તત્કર્તુ પ્રાપ્ત. બંનેને કાંઈ સંબંધ નહીં હોવાથી, કર્તા કર્મ સંબંધનો અભાવ હોવાથી એક પદાર્થને બીજા પદાર્થ વચ્ચે કાર્યકારણનો સંબંધ ક્યાંથી હોય? ન જ હોય. આમ પ્રશ્ન કર્યો છે. પરદ્રવ્યને અને આત્મતત્વને સઘળો સંબંધ નથી, કાંઈ પણ સંબંધ નથી. આ એનો અર્થ છે શ્લોકાર્થ. એમ કરતા કર્મપણાનો સંબંધ અગ્નો અભાવ હોતા આત્માને પરદ્રવ્યનું કરતાપણું ક્યાંથી હોય? આત્મા પર પદાર્થના કાર્યને કેવી રીતે કરે? કે કોઈ સંબંધ જ નથી ત્યાં કરવાનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે?
બરોબર,
એ દિવસે ચાલે છે આગળ. ત્યારે બીજા શ્લોકમાં એમ કહે છે કે એકસ્ય વસ્તુન ય અંતરેણ સાર્ધમ સંબંધેવ સકલો અપી યતો નિષિદ્ધ. શું કહે છે કે આ લોકમાં ઈહ એટલે આ લોકમાં એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળો સંબંધ જ નિષેધવામાં આવ્યો છે. છે જ નહીં, જે છે માને છે એનો નિષેધ છે. એમ કે પહેલા એમ થાય કે છે જ નહીં, કે છે નહીં પણ બાકી દુનિયા માને છે એનું હું. શું કે છે? આપે એમ કહ્યું કે એક પદાર્થને આત્માને બીજા એના એને કોઈ પદાર્થ સાથે સર્વ પ્રકારના સંબંધનો અભાવ છે, એવું વસ્તુનું સ્વરૂપ છે. પણ જગત આખું માને છે એનું હું? તો કે ભગવાને એનો નિષેધ કર્યો છે. આ બીજી વાત, ભગવાને ઉપદેશમાં એનો નિષેધ કર્યો છે એટલે નિષેધ શબ્દ. આ લોકમાં એક વસ્તુનો અન્ય વસ્તુ સાથે સઘળો સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, તેથી જ્યાં વસ્તુ ભેદ છે અર્થાત ભિન્ન વસ્તુ. અને એ જગતના જીવો, તમે એક પદાર્થ ને બીજા પદાર્થ નું કરતા કણપણું ન દેખો. મૂળ ગાથા એ છે, મુનિ ને જનની વાત લીધી છે કે જેમ જગત ની અંદર એક પદાર્થ ને બીજા પદાર્થ નો સંબંધ જાણવા વાળા માનવા વાળા નો મોક્ષ થતો નથી, તેમ જો કદી કોઈ મુનિ થઈને દીક્ષા અંગીકાર કરીને પણ એમ માને તો તેનો પણ લૌકિક જન્મની જેમ મોક્ષ નહીં થાય. એ મૂળ ગાથા છે. એટલે મુનિ એને લૌકિક જન્મ બેની વાત શ્લોકમાં લીધી છે. એ ગાથા ચાલી ગઈ છે. એની ગાથા છે 200 વર્ષ પહેલાની ગાથા. જેમ લોક માને દેવ નારક આદિ જીવ વિષ્ણુ કરે, જગતમાં લોકો વિષ્ણુ એટલે કોઈ ઈશ્વરને માને છે, પછી મુસલમાન હોય તો ખુદાને માને છે, કે ભાઈ દેવ નારક આદિ જે બધા જે વિગતમાં પ્રકાર છે એ ભગવાને બધા ઊભા કર્યા છે, અને જે જે જેવા કર્મમાં કરે છે જેવા પરિણામ કરે છે એને ત્યાં એ મોકલી દે છે એની સજા કરીને. સજા બહુ પાપ કર્યા છે, હું તને નરકમાં ધકેલું છું. એ પુણ્ય કર્યા છે, જા તને દેવલોકની અંદર મોકલી દઉં છું, ત્યાં તારા પુણ્યના ફળને તું ભોગવ. તેમ શ્રમણમાં પણ માને કદી આત્મા કરે શટકાયને, એવી રીતે છકાય જીવોની હિંસા પાળવામાં, હિંસા પાળવામાં, હિંસા નહીં કરવામાં શ્રમણ પણ બીજા પદાર્થને ના કાર્યને પોતાના માને તો લોક મુનિ સિદ્ધાંત એક જ દિશે. આ ગુજરાતીમાં બધી ગાથા છે. તો લોક અને શ્રમણનો જે સિદ્ધાંત છે એ એક સરખો થઈ જાય છે, ભેદ તેમાં નવ દિશે. વિષ્ણુ કરે જેમ લોકમતમાં શ્રમણ મત કરે, જેમ લોકના મતમાં વિષ્ણુને થાય છે એમ આને આત્માને કરતા ઠરાવ્યો પર પદાર્થનો. એ રીત લોક મુનિ ઉભયનો મોક્ષ કોઈ નહીં દિશે. આ રીતે તો એ લૌકિક જનોનો મોક્ષ નથી અને મુનિનો પણ મોક્ષ થવાનો નથી. એમ કરીને એ વાત કીધી કે એ મુનિ હોય તો પણ લૌકિક જન જેવો છે. સામાન્ય જન જેવો છે. એનું 199મો કળશ એ લીધું છે. ये तु कर्तारं आत्मानं पश्यन्ति तमसा ततः। जे कोई जीव आत्मा ने पर पदार्थनो कर्ता माने छे, तमसा एटले अज्ञान अंधकार ने लीधे, तमस एटले अंधकार, जे कोई अज्ञान अंधकार ने लीधे आत्मा ने परद्रव्यनो कर्ता देखे छे, सामान्य जनवत्ते शाम न मुक्षो की मुक्षताम। ते मुक्षु कहवातो होय, मुनि कहवातो होय, सामान्य जनवत तेनो मोक्ष कदी थतो नथी। सामान्य जनवत तेषां न मोक्षो की मुक्षताम, तेनो मोक्ष थतो नथी। विषय चालो छे ने, एनी अंदर ए स्पष्ट कर्यु छे। 320 ગાતા પછીનો સીધો જ કળશ 199 છે। સામાન્ય જનવત્તે શામ ન મોક્ષો કી મુક્ષતા। એ બહુ પાયાની આ વાત છે। એ વસ્તુ વિચારતા કોઈ પરદ્રવ્ય તો ભલા બુરા છે જ નહીં। परद्रव्य आत्मा एक रूप ज्ञेय है, एक रूप ज्ञेय है, बे रूपे ज्ञेय नहीं। के आग्नि सारू ने आग्नि खराब एवं बे रूप ज्ञेय में नहीं, एम कहूँ बराबर। एक रूप ज्ञेय है परद्रव्य है, तो आत्मा एक रूप ज्ञेय है, एट्ले एक ज खाता में खतवामां आवे छे। ज्ञेय ना बे खाता नहीं, के आ ज्ञेय इष्ट है અને આ જ્ઞેયો અનિષ્ટ છે, એવા એવી અપેક્ષા જ્ઞાનમાં, સમ્ય જ્ઞાનમાં, વિતરાગી જ્ઞાનમાં, સંભાવી જ્ઞાનમાં એવો વિષમભાવ નથી। ઈષ્ટ 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 અનિષ્ટપણાનો ભાવ તે વિષમભાવ છે। અને ઈષ્ટ અનિષ્ટપણું પરદ્રવ્યમાં નહીં દેખતા, માત્ર પરદ્રવ્યોને એક રૂપ જ્ઞેય માત્રપણે દેખતા, એક રૂપે દેખતા, તે જ્ઞાન સંભાવ ધારણ કરે છે। આનું જે સામ્ય છે તે ધર્મ છે, સામ્ય છે તે ધર્મ છે, અને ધર્મ છે તે જીવના મોક્ષ શોભવિહીન પરિણામ છે। પ્રવચન સાર આત્મિક સામ્ય છે તે જીવના મોક્ષ શોભહીન પરિણામ છે, એને અહીંયા ચારિત્ર કહેવામાં આવે છે। અમુક પ્રકારનો શુભરાગ કરે, અમુક પ્રકારની મનવચન કાયાની ક્રિયા થાય તે ચારિત્ર, એવી અહીંયા વ્યાખ્યા નથી। ચારિત્ર છે તે સામ્ય છે। ઈષ્ટ અનિષ્ટપણું જેના જ્ઞાનમાં પરપદાર્થો જણાવા છતાં પણ ન થાય, અને શત્રુ મિત્રે પ્રત્યે વર્તે સમદર્શિતા, ઉપસર્ગ કરતા પ્રત્યે પણ સમદર્શિતા, વિતરાગી મુનિને ઉપસર્ગ કરનાર પણ એ જ છે, અને શરીરને સાતા દેનાર, સેવા કરનાર પણ તે જ છે। ઉપસર્ગ કરનાર ને ઉપસર્ગ ટાળનાર વચ્ચે મુનિને ભેદ નથી, કઠણ વાત છે। પણ આપનો ઉપસર્ગ આને ટાળ્યો, પેલો દુષ્ટ ઉપસર્ગ કરતો હતો, આ સજ્જન ઉપસર્ગને ટાળે છે, બે સરખા કે મારા જ્ઞાનમાં બે સરખા છે। આ ઉપસર્ગ ટાળનાર પ્રત્યે હું રાગ કરું નહીં, ને ઉપસર્ગ કરનાર પ્રત્યે હું દ્વેષ કરું નહીં, આ વિતરાગીનું સ્વરૂપ છે। એ તો જીનેશ્વર ના લઘુનંદન છે ને, મુનિ થવા પહેલા એવા જ લક્ષણ હોય, મુનિ થનાર ના લક્ષણ હોય, એ જ સિદ્ધાંત ને દ્રઢ કરે, એ જ શ્રદ્ધાને, એ જ જ્ઞાન ને દ્રઢ કરતા એવા આચરણ માં આવે ત્યારે મુનિ દશા થઈ જાય। ખરેખર તો સમ્યક દ્રષ્ટિપણામાં એ સિદ્ધાંતને દ્રઢ કરે છે શ્રદ્ધા જ્ઞાનથી, ત્યારે જ એને તેવું આચરણ પ્રગટે છે. એ સિવાય એવું આચરણ પ્રગટવાની કોઈ શક્યતા નથી. એક રૂપમાં અનેક રૂપ કલ્પના કરીને, એક રૂપમાં અનેક રૂપ એટલે આટલું ઈષ્ટ છે ને આટલું અનિષ્ટ છે એમ અનેક રૂપ કલ્પના કરીને, એક દ્રવ્યને ઈષ્ટ અને બીજા દ્રવ્યને અનિષ્ટ માનવું તે મિથ્યા બુદ્ધિ છે. પદાર્થ એવો નથી, તેથી તેની બુદ્ધિને મિથ્યા બુદ્ધિ કહેવામાં આવે છે. અને પદાર્થ એવો નહીં હોવા છતાં મિથ્યા બુદ્ધિ દ્વારા પદાર્થને ઈષ્ટ અનિષ્ટ કલ્પવું એ અનંત દોષોની પરંપરાનું કારણ છે. જગતના ઇતિહાસમાં જેટલા પણ યુદ્ધો થયા છે તે બધા યુદ્ધો પાછળ મૂળ કારણ આ ઈષ્ટ છે એને મેળવવું છે અને આ અનિષ્ટ છે એને ટાળવું છે. આ સિવાય બીજું કાંઈ કારણ નથી. તમામ જગતના યુદ્ધોના ઇતિહાસનો આ એક જ વાક્યની અંદર ફેંસલો છે, બીજું કોઈ કારણ નથી. અથવા તમામ ઝઘડાને મટાડનારા આ સિદ્ધાંત છે. બીજી રીતે કહીએ તો તમામ પ્રકારના ઝઘડાને મટાડવાની આ વાત છે. કોઈ એમ તર્ક કરે કે તમે આવી વાત કરો એની સામે કોઈ ઝઘડો કરશે પછી શું, કે એને પણ એમ કહેશે કે ભગવાન આત્મા તને એમાં લાભ નથી. સતનું નિરૂપણ કરતા પણ કોઈ એમ કહે કે તમે આ ખોટું નિરૂપણ કરો છો, ગુરુદેવ માથે એ આરોપ કર્યો. અને ખાસ કરીને દિગંબરના સંપ્રદાય વાળાઓ એ આરોપ કર્યો કે તમે અમારા શાસ્ત્રો વાંચીને અમારા સિદ્ધાંતોને બદલી નાખ્યા છે અને અમારા શાસ્ત્રોના અર્થોને તમે ફેરવી નાખ્યા. એટલા માટે તો એ કે અમારા મંદિરમાં તમારા શાસ્ત્રો રહેવા દેશો નહીં. આ પરિસ્થિતિ થઈ ને ચાલુ છે. હવે શું કરવું? એને ગુરુદેવ એમ કહેતા કે ભગવાન આ તને નુકસાનનું કારણ છે, અમારે તો કઈ લેવા દેવા નથી, અમે અમારા રસ્તે ચાલ્યા જઈએ છીએ, પણ આ પરિણામ અને આ પ્રકાર તને નુકસાનનું કારણ છે. આ તો નિર્દોષતાનો માર્ગ છે, નિર્દોષતાના પ્રતિપાદક આ સિદ્ધાંતો છે. આગમ અધ્યાત્મ અને વ્યવહાર અને નિશ્ચયથી ના સુમેળથી આગમ અધ્યાત્મ અને વ્યવહાર અને નિશ્ચયના સુમેળથી આ સિદ્ધાંતોનું સ્પષ્ટીકરણ છે તે સર્વે આત્માઓને હિતરૂપ છે. જે કોઈ સમજે તેને સર્વને હિતરૂપ છે અને કોઈને નુકસાનનું કારણ નથી. છતાં અજ્ઞાનથી કોઈને નુકસાનનું કારણ લાગે તો એમાં એને નુકસાન થાય છે, બીજું તો કાંઈ છે નહીં. અમારો તો વિરોધ કોઈ કરતા નથી અને કરી શકતા પણ નથી, કેમ કે કોઈ આત્માને કોઈ જોઈ શકતું નથી, કેનો વિરોધ કરવો? એ તો પરિસ્થિતિ છે. આઠસો ને એવાશી પ્રશ્ન કર્યો છે આગળ કે પરદ્રવ્ય નિમિત્ત માત્ર તો છે. પ્રશ્નમાં શું છે કે પરપદાર્થ નિમિત્ત તો થાય છે ને, આપણે એમ કહ્યું કે એક નિમિત્ત છે, પરપદાર્થ તો નિમિત્ત છે, જીવના પરિણામ ને પરપદાર્થ નિમિત્ત માત્ર છે, કર્મનો ઉદય નિમિત્ત માત્ર છે, તો નિમિત્ત તો થાય છે ને, નિમિત્ત તો ખરું ને, એમ એમ પ્રશ્ન છે. નિમિત્ત છે એટલે શું? પ્રશ્નકારના પ્રશ્નમાં એમ છે કે પર પદાર્થ આત્માના પરિણામને નિમિત્ત થાય છે તો કઈક અસર તો પહોંચાડે છે કે નહીં? આમ પ્રશ્ન એટલે કે એને કઈક હજી કરતા કર્મપણાની જે ગંધ રહી ગઈ છે એ વાતને હજી પણ એને મૂકવી
નથી.
આમ પ્રશ્ન ઉત્તર આપે છે કે પરદ્રવ્ય બળાત્કારથી તો ક્યાંય બગાડતું નથી, પણ પોતાના ભાવ બગાડે ત્યારે તે પણ બાહ્ય નિમિત્ત છે. તે માત્ર બાહ્ય નિમિત્ત છે. ક્યારે? કે જીવ ઊંધા પુરુષાર્થથી પોતાના ભાવ બગાડે ત્યારે, નહીતર નિમિત્ત. જગતમાં જેટલા કોઈ ત્રણેય કાળના પર્યાયો આખા જગતના દ્રવ્યોના છે તે કેવળ જ્ઞાનમાં જણાય છે. જો નિમિત્તને કારણે પરિણામ ઉપર અસર થતી હોય, જીવના પરિણામ ઉપર અસર થતી હોય, તો કેવળ જ્ઞાની જીવ ઉપર વધારે ને વધારે એના આઘાત પ્રત્યાઘાતો પહોંચવા
જોઈએ
જોઈએ. પણ ભગવાન પરિપૂર્ણ સામ્ય ભાવમાં છે. યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું હોવાને લીધે, યથાખ્યાત એટલે જેવો ચારિત્ર ગુણનો સ્વભાવ છે તેવો ખ્યાત એટલે પ્રસિદ્ધ, પ્રગટ થવો. ચારિત્ર ગુણ પરિપૂર્ણ શુદ્ધ થઈને પ્રગટ થઈને પરિણમવો, તેવા ચારિત્રને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. શુદ્ધ ચારિત્ર છે. 13મે ગુણ સ્થાને, 12મા ગુણ સ્થાને આ ચારિત્ર તો પ્રગટી જાય છે. ગુણ સ્થાન અનુસાર તો 12મા ગુણ સ્થાને પ્રગટ થઈ જાય છે, પણ 13મા ગુણ સ્થાને ઘણો કાળ રહેવાનું થાય છે. 12મું ગુણ સ્થાન તો અંતર્મૃતમાં પણ ઓછા કાળમાં છે. આખા અંતર્મૃતના રીતે ઓછા કાળમાં છે. એટલે 13મા ગુણ સ્થાને ભગવાનને અચારિત્ર દશા નથી. તેથી 12મા સમોસરણ આદિ વૈભવ હોવા છતાં દૂર ક્ષેત્ર છે, પણ નજીકમાં એમનું સમોસરણ એમ કહેવાય છે. બીજાનું ત્યાં લાગુ પડતું નથી. નિમિત્ત એમને બનાવાય છે કે કોનું સમોસરણ છે? કે આ ઋષભદેવ ભગવાનનું સમોસરણ છે, આ મહાવીર ભગવાનનું સમોસરણ છે, આ સુનંદર ભગવાનનું સમોસરણ છે. ભગવાનનું સમોસરણ છે એ તો આના જેવી વાત છે. કયું ગામ તમારું કે અમારું? ભાવનગર. એટલે ભાવનગર ઘરનું થઈ ગયું. કઈ
કેટલા?
5 લાખ. અને 5 લાખ વાળા એમ કે ભાવનગર અમારું છે, તો પછી કોને ગણવું? એ કહેવા માત્ર છે. ભગવાનનું સમોસરણ એ કહેવા માત્ર છે. ખરેખર કોઈનું છે
નહીં.
એ તો રજકણ રજકણ ના છે ને. આત્મા આત્મા નો છે. બોલણી એવી છે, વ્યવહાર. કહે છે કે પરદ્રવ્ય બળાત્કારથી એટલે કોઈ પરાણે જીવના પરિણામને બગાડે સુધારે એવું તો નથી. કર્મનો ઉદય જીવના પરિણામ ઉપર કોઈ બળાત્કાર કરે છે એમ નથી. આમ છે, આમાં શું છે કે કર્મ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, છતાં માન્યતામાં એવું ઘૂસાડ્યું છે કે તને કર્મના કારણે તને રાગ દ્વેષ મોહ અનેક પ્રકારના દુઃખ થાય છે. એને તો બિચારે કોઈ દી કર્મને ભળ્યા નથી, નથી કહેનારે ભળ્યા કે નથી સાંભળનારે, પણ માની બેસે છે. એટલે એને પોતાના પરિણામનો સુધાર પોતાના પુરુષાર્થથી કરવો એ વાત ક્યારે પણ એના વિચારમાં દાખલ થઈ શકતી નથી. અને જો આ ઊંધી વાત દ્રઢ થઈ ગઈ હોય તો સવળી વાત સ્થાન પામતી નથી, જલ્દી એને જગ્યા મળતી નથી. આ પરિસ્થિતિ ઊભી થાય છે. એને કહે છે કે ભાઈ, કોઈ પરદ્રવ્ય કર્મના રજકણ કે નો કર્મના રજકણ, 12મા સંયોગના રજકણ, બળાત્કારથી તો ક્યાંય આત્માનું કાંઈ પરિણામ બગાડે છે, ભાવ બગાડે છે એમ નથી. પણ જીવ પોતાના ભાવ બગાડે, પોતાની યોગ્યતા વશ, પોતાના ઊંધા પુરુષાર્થ વશ, ત્યારે તેને બાહ્ય નિમિત્ત કહેવામાં આવે છે. નહીતર એ બાહ્ય નિમિત્ત પણ લાગુ પડતું નથી. જેમ કે કેટલાક કેવળીઓને જબરજસ્ત ઉપસર્ગ હોય છે, અંતકૃત કેવળી કહે છે કે આ બાજુ આયુષ પૂરું થવાનો સમય નજીક આવે, અને એવો ઉપસર્ગ હોય કે એના પ્રાણ ચાલ્યા જાય, અને બીજી બાજુ એનો પુરુષાર્થ એવો ક્ષપક શ્રેણીથી ઉપડ્યો હોય કે કેવળ જ્ઞાતિ, તો એક સાથે આકરામાં આકરા પૂર્વે બાંધેલા કર્મનો ઉદય અને બહારમાં પ્રતિકૂળ કહેવાતો સંયોગ, એને પ્રતિકૂળ નથી પણ કહેવાતો પ્રતિકૂળ સંયોગ હોવા છતાં જીવના પરિણામ ઉપર કાંઈ અસર આવતી નથી. જો એના ઉપર અસર થવી જ જોઈએ એવો સિદ્ધાંત હોય તો એનું ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ થાત નહીં. એ સિદ્ધ કરે છે કે ખરેખર અસર થતી નથી, પણ પોતે અવલંબે છે તો અસરમાં આવે છે. પોતે કર્મના ઉદયને અને સંયોગનું અવલંબન લે છે પોતાના કારણથી, ત્યારે એને અસર ઊભી થાય છે. મુનિરાજને ઉપસર્ગ છે, પણ પછી બોલાય કેમ ને તેમ, બાકી મુનિ દશાની અંદર ઉપસર્ગ સંભવિત, કેવળ જ્ઞાનીને ઉપસર્ગ, કેવળ જ્ઞાન થયા પછી ઉપસર્ગ નથી હોતો. ભાવી નહીં નહીં એને કેવળી કે એને ભૂત નહીં ગમ નહીં એને ઉપસર્ગ છે એમ કે, કેવળીને ઉપસર્ગ થયો એમ કે, પણ મુનિ દશામાં ઉપસર્ગ હોય છે, કેવળ જ્ઞાન થતાં ઉપસર્ગ રહેતો નથી. બારમાં અહીંયા તો શું કહ્યું છે, આ ગજ સુકુમાર ને કેવળ જ્ઞાન થયું છે ને ગજ સુકુમાર ને, એવું જ હતું. શરીર તો એવી એક નજીકની ચીજ છે કે મુનિ દશાની અંદર પણ કોઈ કોઈ મુનિને શરીર છૂટવાના કારણે શરીર ઉપર લક્ષ ચાલી જાય છે પોતાના ઓછા પુરુષાર્થને લીધે. આ સંલેખનાની વિધિ એના માટે છે કે બીજા જે સંયોગમાં રહેલા ગુરુને મુનિઓ હોય છે એને પાછા પુરુષાર્થમાં નિમિત્ત થાય એવા પ્રકારની તત્વ ચર્ચાને ઉપદેશ આપે છે. પણ એવા મુનિઓ હોય છે ગજકુમાર જેવા, ખોપરી સળગે છે એને ખોપરી સળગે એવો જ ઉપસર્ગ આપ્યો છે. એના સસરા હતા, એની દીકરીને ત્યાગ કર્યો એટલે એને દ્વેષ થઈ ગયો. એક તો મારી દીકરી સાથે તે લગ્ન કરીને પછી દીક્ષા લીધી, ભાવ બગાડ્યો મારી દીકરીનો, એને ગુસ્સો આવ્યો. જ્યાં ધ્યાનમાં સ્મશાનમાં ઊભા છે ત્યાં એના માથે માટીની સગડી ચણી બનાવી, અંદર ભર્યા કોલસા, અંગારા સળગતા, એથી એની ખોપરી સળગવા લાગી, માથું સળગ્યું, ખોપરી સળગી. ગત સુકુમાર ધ્યાનમાં પ્રચલિત રહે છે અને કેવળ જ્ઞાનને પ્રગટ કરે. જો શરીરની અસાતા જીવના પરિણામ ઉપર નિયમથી અસર કરતી હોય તો ધ્યાનમાં અચલિત રહેવું કેવી રીતે શક્ય છે? પણ ધ્યાનના પરિણામમાં અચલિત રહીને એ જગતને પ્રસિદ્ધ કરીને કહે છે, સાબિત કરીને કહે છે કે જુઓ પર પદાર્થના પરિણામ પર પદાર્થમાં છે અને આત્માના પરિણામ આત્મામાં છે, એની આ સાબિતી છે. કદાચ તમને તમારા નિર્બળ પરિણામથી એ વાત ન સમજાતી હોય તો અમે અમારા સબળ પરિણામથી તમને આ સાબિત કરી દઈએ છીએ એમ કહે છે. પણ તમારો સિદ્ધાંત છે અહીંથી જૂઠો પડે છે કે એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યના પરિણામ ઉપર અસર કરે છે, પ્રભાવ પાડે છે, કે એના કાર્યને પરાણે બળાત્કારથી મારી મછડીને બીજી રીતે લાવી દે છે, બીજી રીતે કરી દે છે, એ વાત લાગુ પડતી
નથી. બરાબર.
એટલે એમ કહ્યું કે પરદ્રવ્ય બળાત્કાર થી તો ક્યાંય બગાડતું નથી, પણ પોતાના ભાવ બગાડે. જીવ પોતે જ્યારે પોતાના ભાવ બગાડે ત્યારે તે પણ બાહ્ય નિમિત્ત છે, ત્યારે એને બાહ્ય નિમિત્ત કહેવામાં આવે છે. ન બગાડે તો એને નિમિત્ત પણ લાગુ પડતું નથી, ત્યારે એને નિમિત્ત પણ લાગુ ન પડ્યું. જ્યારે ઉપસર્ગ કર્યો પણ પોતે પરિણામ ન બગાડ્યા તો એને નિમિત્ત પણ લાગુ પડતું નથી. પરદ્રવ્યથી પરિણામ બગડે તો દ્રવ્યની પરિણતિ સ્વતંત્ર રહેતી નથી. જો બીજા પદાર્થથી બીજા પદાર્થના પરિણામમાં ફેરફાર થાય તો કોઈ પણ દ્રવ્યના પરિણામની સ્વતંત્રતા રહેતી નથી, તેથી કોઈ પણ પદાર્થ સ્વતંત્ર રહેતો નથી. તેથી તે પદાર્થના અસ્તિત્વરૂપ પરિણમન પણ એનું અસ્તિત્વ પણ સ્વતંત્ર રહેતો નથી. અહીંયા તો પહેલો પ્રશ્ન એ પૂછે છે જીવને કે તું છો, તારી હૈયાતી તને અનુભવ ગોચર થાય છે કે હું છું કે આ હું છું. તો હવે એમ કે છે કે તારી જે હૈયાતી છે એ હૈયાતી તારે કારણે છે કે કોઈના કારણે તું હૈયાત છું, કોઈને લીધે તું હૈયાત છું? આ તારી હૈયાતીને માંથી જવાબ મેળવી લે, તારી હૈયાતીને પૂછી લે, તપાસી લે કે તારી હૈયાતી કોઈના કારણે છે કે કોઈને તારા કારણે છે. જગતમાં એમ માને છે કે શરીરને લઈને જીવની હૈયાતી છે, શરીર નો ત્યાગ થતા જીવ મરી ગયો એમ કહેવાય છે, પણ વાત ખોટી છે. કોઈ મર્યું નથી, શરીર તો ઠેર સુધી સંયોગમાં છે. શરીરને જીવે છોડ્યો છે, જીવ શરીરે જીવને ક્યાં છોડ્યો છે? જીવ ત્યાંથી બીજા ક્ષેત્રમાં ચાલ્યો ગયો, પોતાની મેળે. શરીરે એને ધક્કો માર્યો, હે, કોઈ કઈક માંદો પડ્યો એટલે શરીરે ધક્કો માર્યો, પણ હવે તંદુરસ્ત માણસ જાય છે, એનું એકદમ તંદુરસ્ત માણસ. શરીર તો કઈ ધક્કો મારતું નથી, શરીર તો ઠેર સુધી સંયોગમાં છે. શરીરે ક્યાં તને છોડ્યો છે? તો શરીર તું મૃત્યુને ગણે છો કેવી રીતે સમજાતું નથી. તારી હૈયાતી શરીરના આધારે હોય તો શરીર તો તારી પાસે આધાર રૂપે સદાય છે, જ્યાં સુધી છે ત્યાં સુધી. પછી તારે ક્યાં મૃત્યુનો ભય કરવાનો આવ્યો? તું પોતે એને છોડી દે છો, જીવ પોતે શરીરથી છૂટો પડીને, સંયોગથી છૂટો પડીને ક્યાં જાય છે? શરીર તો અહીંયા રહી જાય છે. જો શરીરના આધારે જીવ જીવતો હોય તો એને આનું જે જીવન છે, વ્યવહારિક જીવન, એ સદાય રહેવું જોઈએ. પણ એનો એક સમય આવે છે કે જ્યારે એનાથી છૂટો પડે છે. એ સ્વયં પડે છે કે શરીર પાડે છે? તો શરીરને લઈને અત્યારે જીવે છે એ વાત એની ખોટી છે. જે વ્યવહારિક જીવનમાં જીવ જીવે છે એમ શરીરને લીધે જીવે છે એમ માનવું ખોટું. જીવનું અસ્તિત્વ સદાય છે, ચાહે આ શરીરના સંયોગમાં હો કે ચાહે બીજા શરીરના સંયોગમાં હો કે ચાહે શરીર વિનાના સંયોગ શરીરના સંયોગ વિનામાં સિદ્ધાલયમાં હો, જીવનું અસ્તિત્વ તો સદાય છે. હવે શરીર તો એને ઉપદ્રવ અને અસાતાનું કારણ છે, તો એને બાદ પકડે છે. શરીરને કાંઈ થવું ન જોઈએ, શરીર છૂટું ન પડવું જોઈએ, શરીર મુકાવવું ન જોઈએ, શરીર થવાળો જ મારે રહેવું છે, આ એની વૃત્તિ થઈ જાય છે. પણ તને અસાતાને દુઃખનું કારણ શરીર છે. જો સિદ્ધ ભગવાન અશરીરી છે તો એને અસાતા નથી, કોઈ બંધન નથી, કોઈ દુઃખ નથી. આ તો એક કોટડી છે જેલની. હવે એની સાથે તારે એટલી બધી પકડ કે હું કોટડીને ન છોડું. ગુનેગાર તો થયો, કોટડીમાં તો આવ્યો, પણ હવે કે હું કોટડીને મૂકું નહીં. ઠીક જેલની કોટડી કરતા વધારે ગંધાતી છે, તો કેના એને ન મૂકું, હું એમાં જ રહું, મારે એને મૂકવું જ નથી ને. એને મૂકવાની વાત આવે તો રાડ પાડે, સાંભળે તો બેભાન થઈ જાય, હે શરીર છૂટી જશે એને દુઃખ થઈ જાય, બેભાન થઈ જાય. પણ હવે એમાં છે શું તારે, એવો ગાંડો છે જી, ગાંડ પણ કરે છે કે એને બીડી નાખી તો કે હવે આ મારી બંગડીઓ છે, મારે આ બહુ ગમે છે, આ હું છોડું જ નહીં, પણ હવે આ તું બંધાણો છું આમાં પીડી નાખી છે તો એને બંગડી માને છે. ઠીક, મારા શોભાનો અલંકાર છે, આ તો મારું આભૂષણ છે, પણ તારું આભૂષણ નથી એ કલંક છે તને, આમ છે. છતાં શરીરમાં દેહાત્મ બુદ્ધિથી શરીર ઉપર એટલી પ્રીતિ કરે છે અજ્ઞાનથી કે એને શરીર જ સર્વસ્વ થઈ પડ્યું છે, આત્મા તો જાણે છે જ નહીં, ખોવાઈ ગયો એવો. આ પરિસ્થિતિમાં જીવને સુખ ક્યાંથી થાય, કઈ રીતે સુખ થાય, કે કોઈ રીતે સુખ થવાનો અવસર
નથી.